તારીખ 18/12/1995ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 35.
આચરણમાં શુભાશુભ બંને પરિણામ હોવા છતાં એને મિથ્યા આચરણ નથી કહેવાતું. ફરીથી મોક્ષ માર્ગમાં ચતુર્થ ગુણ સ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ હોવાથી આચરણમાં શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ હોવા છતાં પણ મિથ્યા આચરણ નથી કહેવાતું. સમ્યક ચારિત્રધામ પામે છે. અને જ્ઞાનમાં અલ્પતા હોવા છતાં વિપર્યાસ નહીં હોવાથી ત્યાં સમ્યક જ્ઞાન એવું નામ પામે છે. એ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં જો મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે તો ત્યાં એવું કયું તત્વ છે, મુમુક્ષુની ભૂમિકામાં એવું કયું તત્વ છે કે જેના કારણે એ સમ્યક્ત્વને પામે છે, સમ્યકપણાને પામે છે? તો એવું જો કોઈ તત્વ છે એને યથાર્થતા કહેવામાં આવે છે. એ યથાર્થતાના વિષયમાં કેટલાક ખાસ પડખા છે, અથવા પહેલું જેને કહીએ આપણે, એ કેવા પ્રકારે છે અને એનું મહત્વ કેટલું છે મુમુક્ષુની ભૂમિકામાં, એ આજની ચર્ચાનો વિષય છે. કેમ કે એ યથાર્થતા વર્ધમાન થઈને સમ્યકપણે પરિણમશે. યથાર્થતાનો અભાવ થઈને સમ્યકપણે નહીં પરિણમે, એ વર્ધમાન થઈને ડેવલપ થઈને સમ્યકપણે પરિણમશે. શુભ અશુભનો નાશ થઈને શુદ્ધ થાય છે, પણ યથાર્થતાનો નાશ થઈને સમ્યકત્વ નથી થતો. ખરેખર તો સમ્યકત્વ એ વિશેષ પ્રકારની યથાર્થતા છે. મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા છે, એ યથાર્થતાથી વિશેષ આગળ વધીને મોક્ષ માર્ગમાં જે યથાર્થતા હોય છે એને સમ્યકત્વ કહેવામાં આવે છે. એટલે એ યથાર્થતાના ઘણા પાસા છે. આમ તો એના ઉપર એક સારો એવો આર્ટિકલ તૈયાર કરવાનો પણ વિચાર છે, પણ એ પહેલાં કેટલાક મુદ્દાઓ ઉપર આત્મજાગૃતિમાં વિષય લીધો છે. કોઈ પણ શરૂ કરાયેલા કાર્યની યથાર્થતાનું માપ તે કાર્યના ઉદ્દેશ ધ્યેય સાથે સંબંધ ધરાવે છે. શું કહેવું છે? કોઈ પણ કાર્ય સારું કાર્ય હોય માનો કે, તો એમાં યથાર્થતા છે કે નહીં એ નક્કી કરવા માટે એ કાર્ય કરનારનો ઉદ્દેશ શું છે અને એનું ધ્યેય શું છે એના ઉપર એનું ધોરણ સ્ટાન્ડર્ડ નક્કી થઈ શકે. કોઈ પણ કાર્ય સારું કાર્ય હોય, જેમ કે કોઈ માણસ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે અને કોઈ માણસ દાન આપે છે, તો કામ તો સારું જ છે, પણ તે યથાર્થ છે કે કેમ, શું એનું માપ કેવી રીતે કાઢવું? શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે તો યથાર્થપણે કરે છે કે નહીં એનું માપ કેવી રીતે કાઢવું? એના ઉદ્દેશ અને ધ્યેય ઉપર, હા, એનામાં એમાં આશય આવી જાય છે. અથવા દાન આપે છે તો એને કયા આશયથી આપ્યું, કયા ધ્યેયથી આપ્યું, કયા ઉદ્દેશથી આપ્યું, એના ઉપર એનું માપ નીકળે છે કે તે યથાર્થ છે કે યથાર્થ નથી, અથવા કેટલે અંશે યથાર્થ છે. હવે એ ધ્યેયની અંદર, ધ્યેયનું સ્તર જેટલું ઊંચું હોય તેટલી કાર્યની પ્રક્રિયાનું સ્તર ઊંચું અને યથાર્થ હોય છે. શું કે છે? જો ધ્યેય સંપૂર્ણ શુદ્ધિનું હોય તો એનું જે કાર્ય છે એનું સ્તર પણ યથાર્થ હોય છે અને ઊંચા સ્તરનું એક આ પ્રક્રિયા બને છે. તો સાધ્ય યથાર્થ છે, સાધ્ય યથાર્થ છે તો સાધન યથાર્થ છે, એમ છે. જેનું સાધ્ય યથાર્થ તેનું સાધન યથાર્થ, એમ છે. એટલા માટે ગુરુદેવનો આ સિદ્ધાંત છે. એ વિષયની અંદર ઘણી ગંભીરતાને પ્રકાશે છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત, કેમ કે ધ્યેય પૂર્ણતાનું છે તો શરૂઆત એની બરાબર છે, એ વાસ્તવિક શરૂઆત છે, નહીંતર જીવ કલ્પના એ ચડી જાય, વાસ્તવિકતાથી દૂર જઈને કલ્પના એ ચડે. એ વિષય થોડો વધારે ઊંડો છે. એક દ્રષ્ટાંત લઈએ, જેમ કે કોઈ એક વ્યક્તિ દાન આપે છે અને દાન આપવા પાછળ કેવળ એનું નિસ્વાર્થપણું છે, એવું બની શકે કે ન બની શકે? લૌકિક સ્તરે પણ. હવે એ પૂછે કે હું તો મારી અલ્પ સંપત્તિમાંથી પણ અમુક હિસ્સો કાઢીને દાનમાં એટલા માટે આપું છું કે જગતમાં મારા કરતાં પણ જરૂરિયાતવાળા માણસો ઘણા છે, જોકે હું સઘળાને પહોંચી ન શકું, પણ મારે મારી પરિસ્થિતિ પ્રમાણે હું કરું છું. અને એમાં એમ કરવા પાછળ કોઈ પણ જાતનો બદલો લેવાની અથવા અવેજીમાં કાંઈ મેળવવાની મારી કોઈ ભાવના કે ઈચ્છા થતી નથી, કેવળ કારુણ્ય વૃત્તિથી હું દાન આપું છું. હવે એ પૂછે કે મારું કાર્ય યથાર્થ છે કે યથાર્થ નથી? તો એની જે નિસ્વાર્થતા છે, નિષ્કામતા છે, એટલી તો યથાર્થતા છે. પણ સમજણ, પારમાર્થિક સમજણનો અભાવ હોય તો અહંભાવ આવ્યા વિના કે મેં આટલું દાન આપ્યું, આટલા વર્ષથી આટલું 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 દાન હું આપતો આવ્યો, હજી પણ આપું છું, હજી પણ આપીશ, એનો અહંભાવ આવ્યા વિના એટલે એ પડખું અયથાર્થતા મજા છે. વિષય એવો જરા ઊંડો છે. એટલે શું છે, જેમ કે આ દ્રષ્ટાંતમાં ધ્યેયનું સ્તર શું છે કે ભાઈ બને એટલા માણસોને આપણે દુઃખ મટાડવું, ઓછું કરવું, શક્ય હોય તેટલા માણસનું શક્ય એટલું દુઃખ ઓછું કરવું, આટલું ધ્યેય હોય છે એનું. જ્યારે પૂર્ણતાના લક્ષ્યવાળાનું ધ્યેય સર્વોત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ સ્તર છે, તો એ સ્તરથી જે પ્રક્રિયા પરિણામની ચાલે એમાં યથાર્થતા વધારે હોય અને એ સ્તર પણ ઊંચું ગણવું જોઈએ, એમ લેવું છે.
ભાવમાં કેવો ભાવ?
એને તો એમ લાગે કે આમાં કઈ મોટી વાત હતી, આ કઈ ગણતરી ગણવા જેવો વિષય નથી. મારે પૂર્ણ શુદ્ધ થવું છે તો મમત્વ તો અશુદ્ધિના પરિણામ છે. અશુદ્ધિ મટાડવા માટે મેં આટલું કર્યું એમાં શું કરી નાખ્યું? હજી તો મારે સર્વથા મમત્વ મટાડવાનું બાકી છે. અનંતાનુબંધીનું બાકી છે, પ્રત્યાખ્યાન વર્ણિનું બાકી છે, પ્રત્યાખ્યાન વર્ણિનું બાકી છે, પૂર્ણતામાં તો આ બધું બાકી છે. એટલે એને ભાન છે કે આમાં તો કાંઈ ખાસ વાત નથી, હું એની શું ગણના કરું? હું કંઈ મોટી વાત નથી કે આમાં, આ તો સામાન્ય મુમુક્ષુની ભૂમિકામાં હોવું ઘટે તો ઠીક છે. એટલે એને શરૂઆત વાસ્તવિક થાય છે, પછી અનુક્રમે તે પૂર્ણતા સુધી પહોંચે. જે દર્શન મોહનું કારણ છે એ દર્શન મોહને ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. આસક્તિ ચારિત્ર મોહમાં જાય છે. પોતાના માટે જ કરે છે, જયારે પેલો પરના માટે કરે છે. કરતા પણ હું પણ આવ્યા વિના કરીએ નહીં, મોટો ફરક છે. એ તો પોતાના હિત માટે કરે છે ને, ક્યાં બીજાના માટે કરે છે એટલે પ્રશ્ન જ નથી. એને કરતા પણ આવવાનો એટલે પોતાના હિત માટે કરે છે, ઓલો બીજાના હિત માટે કરે છે, બીજાના કલ્યાણ માટે, બીજાના સુખ માટે કરે છે, આ પોતાના સુખ માટે કરે છે. ઘણો ફરક છે. એટલે એનું સ્તર એટલા માટે ઊંચું છે, એ દ્રષ્ટિએ સ્તર ઊંચું છે. બીજો મુદ્દો, મુમુક્ષુની પ્રત્યેક ભૂમિકામાં યથાર્થતા આવે તો તે વિકાસને પ્રાપ્ત થઈને સમ્યક્ત્વમાં પરિણમે છે. એ આપણે ચર્ચા શરૂઆતમાં જ કરી, વિષયને સ્પષ્ટ કરવા માટે યથાર્થતામાં શું વિષય લેવો છે એ સમ્યક્ત્વનો વિષય લેવો છે. હા, એટલે શું છે કે ભક્તિ છે અને આસક્તિ છે એ પ્રતિપક્ષમાં છે. જે સત્પુરુષની ભક્તિમાં તીવ્રપણે લાગે અને આસક્તિના પરિણામમાં રસમંદ થયા વિના કરીએ નહીં, એ તો સીધે સીધું સામે સામું બને જ છે. શું કે સત્પુરુષની જે ભક્તિ છે એ કોના ઉપર ઇફેક્ટ કરે છે? કે અત્યંત ભક્તિના પરિણામ હોય તો સામે આસક્તિ તૂટ્યા વિના રહે નહીં, તીવ્ર આસક્તિ હોય તો ઓછી થઈ જાય, એ નિયમ છે. એટલા માટે એ વાત લીધી છે. શું છે, આ વિષય બહુ અનુભવનો છે. કયા પરિણામ કોની સામે શું કેવી રીતે કામ કરે છે એનું બિલકુલ સાયન્સ છે આમાં. એટલે એ રીતે વાત બરાબર કરી છે. એ વાત સુગાનીજીએ લીધી છે ગુરુદેવને સંબોધીને, કે હે ગુરુદેવ, આપના પ્રત્યે અત્યંત ભક્તિ થયા વિના શું મારા એના ઇધર કે ઉધર કા પરિણામ મીટને વાલા નહીં હે. જે વ્યવસાયના પરિણામ હતા જ્ઞાન દશામાં લખે છે, એ ચારિત્રમુની આસક્તિ તો છે ને, દર્શન મુ તો ત્યાં નથી, અને ભક્તિ છે છતાં પોતાને ઓછી લાગે છે. ગુરુદેવ પ્રત્યે ભક્તિ તો ઘણી છે છતાં ઓછી લાગે છે પોતાને. કેમ ઓછી લાગે છે? કે હું કેમ વ્યવસાયમાં પીડ્યો છું? પરિસ્થિતિ તો ઘણી કપરી પરિસ્થિતિમાં વ્યવસાય કરતા તો એ વસ્તુ અમને ખૂંચતી હતી. મારા પરિણામ કેમ વ્યવસાયમાં લાગેલા છે? કે આપની ભક્તિ જ મને આ પરિણામ છોડાવશે. શું ભક્તિ શું કામ કરે છે એક અનુભવનો વિષય છે.
એટલે
આપણે ત્યાં સવારે ચર્ચા ચાલી હતી, હવે થોડુંક અનુસંધાન એની સાથે જોડી દઈએ. આપણે દ્રષ્ટાંત લીધો હતો રસના સ્વાદના પરિણામનો, હું રસ નહીં, ગંધ સ્પર્શ રસ. પાંચે ઇન્દ્રિયના વિષયમાં પાંચમાં કે એકમાં કે બેમાં કે ગમે ત્યાં તીવ્ર આસક્તિના પરિણામ થતા હોય તો કેમ મટાડવા એની ચર્ચા ચાલી હતી. એની માસ્ટર ક્યાં છે? સત્પુરુષમાં અત્યંત ભક્તિ. એ આ પરિણામ તમારા છૂટી જાય, વાર ન લાગે. તીવ્ર ભક્તિના પરિણામ છોડાવી દે, એને ભાન જ ન રહે. ખાતા પીતા કે બીજા કોઈ પણ પંચેન્દ્રિયના હૃદયનો પ્રકાર આવે એનો એનો જીવ જ ત્યાં જોઈતો હોય. શું સત્પુરુષના ચરણ સાનિધ્યમાં એનો જીવ વળગેલો હોય છે પછી એને આસક્તિના પરિણામ તીવ્ર રસથી આપતા નથી. એની માસ્ટર કી છે? બીજા બધા પ્રયોગ તો થોડાક અઘરા પણ પડે, આ સુગમ અને સહેલો અને છતાં ઉત્કૃષ્ટ ઉપાય છે. એ સવારે નહોતું લીધું, એનું અનુસંધાન અહીંયા આવી જાય. હા છે, એ તો ફોગાની જે તો અનુભવથી લખ્યું છે, પછી ક્યાં સવાલ છે. અને બસો વચનાવલીમાં તો આવે જ છે. ઓલાને તો સ્મરણ કરવું નથી પડતું, એનો જીવ જ ત્યાં રહે છે. સંયોગમાં હોય કે વિયોગમાં હોય, એક જ ઠેકાણે વળગેલો જીવ રહે એને બીજા પરિણામ તીવ્રતાથી આવવાનો અવકાશ જ નથી ને, એમ પરિસ્થિતિ છે. બહુ બહુ કુદરતી છે, બહુ કુદરતી છે. બરાબર છે, એ જ્ઞાની એ પોતાના અનુભવથી જ લખ્યું છે. જેવું દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ ની ભક્તિ તીવ્ર થઈ એ વિષય કસાયના પરિણામ રસ તૂટ્યો. બહુ જ નેચરલ છે, બહુ જ કુદરતી. અનુભવ પ્રકાશ તો બધા જ્ઞાનીઓનો એક અનુભવ છે. પણ શ્રદ્ધા શ્રદ્ધા છે ને, ભક્તિ ભક્તિ છે. અહીંયા ભક્તિની વાત કરવી છે. ના નિષેધ કરતી છે સંસાર, વ્યવહાર ભક્તિ સંસાર ભક્તિ નો નિષેધ કરે છે ને નિશ્ચય ભક્તિ વ્યવહાર ભક્તિ નો નિષેધ કરે છે. સ્તર ક્રમ લીધો છે. શું કે છે, મુમુક્ષુની પ્રત્યેક ભૂમિકામાં, મુમુક્ષુતાની પ્રત્યેક ભૂમિકામાં યથાર્થતા આવે તો તે વિકાસને પ્રાપ્ત થઈને સમ્યક્ત્વમાં જે ચર્ચિત સમયના પરિણામ છે એમાં યથાર્થતા હોવી જોઈએ. જેમ કે વેદના પણ યથાર્થ હોવી જોઈએ ઉપર છેલ્લી નહીં, પછી નિરસતા અને વૈરાગ્ય પણ યથાર્થ હોવો જોઈએ, પૂર્ણતાનું લક્ષ પણ યથાર્થ હોવું જોઈએ, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ અંદરથી યથાર્થ આવવી જોઈએ, એ રીતે અવલોકન પણ યથાર્થ ચાલવું જોઈએ, બધામાં યથાર્થ હોવું જોઈએ, તો એ આગળ વધીને સમ્યક્ત્વમાં પરિણમે. આ કૃત્રિમતા આવે એટલે યથાર્થ યથાર્થ હોય છે, અને એક યથાર્થ થાય તો બધા યથાર્થ થાય. સવળા ઘડા ઉપર બધા સવળા ઘડા આવે, અવળા ઉપર બધા મૂળમાં આવો યથાર્થ હોય તો એક પછી યથાર્થ આવે નહીં. તેથી મુમુક્ષુ ભૂમિકાની યથાર્થતા સાધક છે અને સમ્યક્ત્વ સાધ્ય છે. એવો સાધ્ય સાધક નો ત્યાં સંબંધ રહેલો છે. એવો સાધ્ય સાધક નો ત્યાં સંબંધ રહેલો છે. એ બીજો મુદ્દો થયો. ત્રીજો, જૈન દર્શનના પાયામાં જન્મ મરણના નાશ કરવાનો સિદ્ધાંત અને પ્રયોગ છે. અન્ય દર્શન અને જૈન દર્શનની સરખામણીમાં આ વાત છે. જૈન દર્શનના પાયામાંથી જ આ વાત છે, કેમ કે પરિભ્રમણની વેદનાથી જ પાયો ઉપડે છે. એટલે પાયામાં જ એ પ્રયોગ અને એ સિદ્ધાંત છે. ત્યારે અન્ય મતિમાં ચારિત્ર મોહના અને ખાસ કરીને પાપાચરણના નિષેધ કરવાનો ઉદ્દેશ મુખ્યપણે છે. તેથી ત્યાં પુણ્ય બંધાય છે મુખ્યપણે, પણ જન્મ મરણનો નાશ થતો નથી. એટલે સ્તર જ જુદું છે. અન્ય મતના સિદ્ધાંતમાં અને ઉપદેશના સ્તરમાં અને જૈન દર્શનના સિદ્ધાંત અને ઉપદેશના સ્તરમાં આ મોટો ફરક છે. અને પહેલા દર્શન મોહને મટાડે છે, કેમ કે મોટો દોષ છે. ચારિત્ર મોહનો દોષ મોટો નથી, દર્શન મોહનો દોષ મોટો છે. અને રખડે છે દર્શન મોહને કારણે રખડે છે, ચારિત્ર મોહને કારણે કેમ કે કેટલાક એવા જીવો છે કે જે તીવ્ર વિષય કષાયના પરિણામ નથી કરતા, પણ સંયોગમાં પોતાપણું આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ ને એકત્વ ને કરતાપણું ઘણું હોય. દર્શન મોહ તીવ્ર હોય ને ચારિત્ર મોહ મંદ હોય તો પરિભ્રમણ ઘણું કરે. એટલા માટે હા, એ તો છે. કામાં લીધું ને દુર્બળ દેહ ને માસ ઉપવાસી, દુર્બળ દેહ છતાં માસ ઉપવાસી. તગડો હોય એનો ઉપવાસ કરાય એ જુદી વાત છે. એક તો શરીરનો નબળો હોય અને એક મહિનાનો ઉપવાસ કરે. દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જો ને તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જો ને. આનંદ જી ગયા. જે સ્વલક્ષપણાના શિસ્ત પાલન છે, જો સ્વલક્ષમાં શિસ્ત પાલન લીધું છે, જે સ્વલક્ષપણાના શિસ્ત પાલનથી ઉપાસવામાં આવતા, એટલે એ તો એક પહેલી વાત હોવી જોઈએ. એ તો હોવું જ જોઈએ. આ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો સ્વલક્ષ તો પહેલે જ હોવું, પહેલું જ હોવું જોઈએ. જેમ નિશાળે ભણવા મૂકો બાળકને તો એને શિસ્ત પહેલું શીખડાવવું પડે. કે ભાઈ માસ્ટર ભણાવતા હોય ત્યારે ચાલુ ક્લાસે બીજા સાથે વાત કરાય નહીં. વાત કરાય નહીં તો તોફાન કરવાનો તો સવાલ રહેતો જ નથી, કેમ કે શિસ્તમાં એ વાત આવી ગઈ કે વાત પણ નહીં કરવાની તારે. એમ સ્વલક્ષપણાના શિસ્ત પાલનથી એ સિદ્ધાંત અને પ્રયોગને ઉપાસવામાં આવતા તે સિદ્ધ થાય છે, એટલે સફળ થાય છે. એમાં શું છે કે આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં, આખા ગામના 10,000 ઘર ને એમ કે એના બદલે આ એક ઘર મારું એમ કરે તો 9,999 મારા નહીં આવી ગયું કે નહીં. એમ એક સ્વલક્ષ કરે એટલે આ ન કરવું તે ન કરવું એ કાંઈ આવ્યું ને બધું બધાનો છેદ ઉડી ગયો. સ્વલક્ષ ના અભાવને કારણે એક સ્વલક્ષ આવી જાય. એટલે બધા પ્રકારના પરલક્ષના જેટલા ગડબડ છે બધા મટી જાય. કેમ કે પરલક્ષ તો અનેક પ્રકારના પરિણામ થાય છે. કેટલાકનું વર્ણન કરશો? જગતવાસી જીવો પુણ્ય પાપને મુખ્યપણે જુએ છે. શું? કેટલું પુણ્ય કર્યું, કેટલું પાપ કર્યું એટલું જોશે. તેથી તેઓને શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતા રહેતી નથી. એટલે એની ગણતરીમાં શ્રદ્ધા જ્ઞાનમાં શું દોષ થાય છે એ ગૌણ થઈ જાય છે. સમજતા જ નથી, બસ પુણ્ય પાપને જોયા કરે અને એના ફળને જોવે છે. પરંતુ પ્રથમ શ્રદ્ધા જ્ઞાન યથાર્થ થવા ઘટે છે. મુમુક્ષુની ભૂમિકામાં સમ્યક તો પછી થાય, પણ મુમુક્ષુની ભૂમિકામાં પણ જ્ઞાન શ્રદ્ધાની યથાર્થતા થવી જોઈએ, જેથી આચરણ સ્વતઃ યથાર્થ થાય. એ તો પછી એના ઉપરથી ઓરિયન્ટ થવાની પોઝિશન છે. એ દાર્શનિક દ્રષ્ટિકોણથી આ મુદ્દાને ચર્ચા કરેલી છે. જૈન દર્શનના દાર્શનિક મુદ્દાથી વાત કરી છે. પછી ચોથો, મુમુક્ષુની ભૂમિકામાં મુખ્યપણે વિપરીત અભિપ્રાયનું પરિણમન બદલાઈને યથાર્થ આવે છે. શું યથાર્થતા ક્યારે આવે? કે અભિપ્રાયની વિપરીત અભિપ્રાયનો વિપર્યાસ છૂટે ત્યારે, જ્યારે મોક્ષ માર્ગમાં સાધકને અથવા એટલે કે જ્ઞાનીને આચરણનું પરિણમન યથાર્થ થાય છે. કેમ કે એનું શ્રદ્ધા જ્ઞાન તો યથાર્થ થઈ ગયું, પછી એ તો પરિણમનમાં આગળ વધે છે. તો ચોથા ગુણ સ્થાનમાંથી પાંચમા ગુણ સ્થાન આવે, પાંચમામાંથી છઠ્ઠા સાતમામાં આવે, એમાં આચરણમાં વિશેષતા થાય છે. શ્રદ્ધા જ્ઞાન તો પહેલે ફટકે થઈ ગયું. અભિપ્રાયમાં યથાર્થતા આવ્યા વિના કોઈ આચરણ બદલવા ઈચ્છે તો તેમાં યથાર્થતા આવે નહીં. હવે આચરણ ઉપર વજન હોય અને અભિપ્રાયની યથાર્થતા હોય, યથાર્થતાને સમજે નહીં કે ખબર ન હોય કાંઈ, એ વિષયમાં બેભાનપણું હોય અને આચરણ ગમે એટલું સુધારવા માગે તો પણ યથાર્થપણે તો સુધરે નહીં. એ નિયમ છે, પહેલાં શ્રદ્ધા જ્ઞાન યથાર્થ થાય તો જ આચરણ યથાર્થ થાય, મિત્ર યથાર્થ ન થાય. સારું હોવું એક વાત છે ને, યથાર્થ હોવી બીજી વાત છે. કેમ કે એક માણસને શાસ્ત્ર જ્ઞાન બરાબર છે અથવા સારું એવું છે કે જેમાં બૌદ્ધિક સ્તર પર વિપરીતપણું નથી કે ભૂલ નથી. શું જે ગાથા હોય એનો અપેક્ષાથી બરાબર અર્થ સમજે, શબ્દાર્થ બરાબર સમજે, એનો ભાવાર્થ બરાબર સમજે, શું કયા નયનું કથન છે એના નયનો દૃષ્ટિકોણ પણ યથાર્થ બરાબર સમજે, યથાર્થ એટલે બરાબર સમજે, સમજણમાં ભૂલ ન હોય એમ બરાબર સમજે. શું પણ પરમાર્થ બરાબર ન સમજે તો યથાર્થ ન હોય, તો પરમાર્થ બરાબર ન સમજે. કેમ કે યથાર્થતા નથી. તો શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ અન્ય મતની કમ્પેરિઝન કરીને મતાર્થ પણ બરાબર સમજી લ્યો. ઠીક, અન્ય મતમાં આની સામે આ ભૂલ છે, અને જૈન મતમાં આ ભૂલ નીકળી જાય છે અને મતાર્થ પણ બરાબર હોય. ઠીક, પણ યથાર્થતા ન હોય તો એનો પરમાર્થ બરાબર હોતો નથી. એટલે કે એ જ્ઞાન સાચું હોય બરાબર હોય તો પણ તે આત્મકલ્યાણને સાધતો નથી. પછી તો એ પ્રશ્ન ચર્ચા કરવાનો રહેતો નથી. જે પોતે આત્મકલ્યાણ સાધતો નથી એ બીજાને આત્મકલ્યાણ સાધવામાં નિમિત્ત થાય એવું નિમિત્તત્વ પણ એનામાં હોતું નથી.
અભિપ્રાય ચોખ્ખો થયા પહેલા
યથાર્થતા આવ્યા વિના મુમુક્ષુ તો નામ માત્ર છે, કેમ કે શરૂઆત જ પૂર્ણતાના લક્ષથી થાય છે, યથાર્થતા ત્યાંથી શરૂ થાય છે. તો યથાર્થ બધું સાચું તો છે પણ યથાર્થ નથી. તમે એમ ન કહી શકો કે તમારી અહીંયા ભૂલ છે. અને જો તમને યથાર્થતા સમજવાનો દૃષ્ટિકોણ ન હોય તમારી પાસે તો તમે ચક્કરમાં બી આવી જાઓ એક વાર. વાત તો બરાબર શાસ્ત્ર અનુસાર કરે છે આ માણસ. 11મી ગાથામાં એમ કે છે કે ભૂતાર્થને આશ્રિત સમ્યક દ્રષ્ટિ હોય છે, આ સિવાય સમ્યક દ્રષ્ટિ થવાનો બીજો કોઈ ઉપાય. ભૂયથમ સિદ્ધો ખલુ સમાધિથી હવેથી જીવો. વાત તો બરાબર છે. ભૂતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય, સ્વભાવને આશ્રય વિના સમ્યક દર્શન થાય, આ ગાથાની ચોખ્ખી અપેક્ષા આ છે. વ્યવહાર સગળો અભૂતાર છે, વ્યવહારો ભૂયથો ભૂયથો દેશી દો સુધણયો. ચોખ્ખી વાત છે, વ્યવહારો ભૂતાર છે અને શુદ્ધ નહી ભૂતાર છે. કેમ કે ભૂયથમ સીધો ખલ સમાધિ થી હવે જીવો, ભૂતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય છે. તો ચોખ્ખો શબ્દાર્થ, એનો ભાવાર્થ ચોખ્ખો, બધું ચોખ્ખું સમજવામાં આવે. સમજાવી દે ચોખ્ખું, સમજે નહીં સમજાવી દે પણ છતાં એ સાચું હોવા છતાં યથાર્થ નથી. હા બધું નકામું થઈ ગયું. શું કે છે, અભિપ્રાયમાં યથાર્થતા આવ્યા વિના કોઈ આચરણ બદલવા ઈચ્છે તો તેમાં યથાર્થતા આવે નહીં. દ્રવ્યલિંગી મુનિ લ્યો ને પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણ, મુનિની ભૂમિકા, નિરતિચાર પાલન કરે એટલે સાચા સાચું પાલન થયું, યથાર્થ છે નહીં. અનંત સંસારી હોય, કેવો હોય? અનંત સંસારી હોય. ગુરુદેવ તો શું કહેતા ખબર છે દ્રવ્યલિંગીને, કે નિવૃત્ત થયો જ નથી ને, જરાય નિવૃત્ત થયો નથી, એમ જ કહેતા. કોઈ પછી વાત જ નથી રહી, એને કોઈ ગણતરી જ નથી. યથાર્થતા ના આવે ત્યાં તો સમય તો લેવું છે, કેમ કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ક્રિયા છે, તો કે સમય તો નથી ને. ખરા એને કોઈ કિંમત નવું આવી ગયું, કાંઈ કિંમત નથી. જા મીંડું મૂકી દીધું, એકડા વિનાના મીંડા છે, હજાર મીંડા હોય તો એકડા વિનાના નકામા, એની કિંમત શૂન્ય. એક મીંડાની કિંમત 1,000 મીંડાની કિંમત. બાળ તમને બધું છે, તમે પાંચમું, કોઈ પણ દોષનું માપ તે દોષ પાછળના અભિપ્રાયથી સમજાય છે. અભિપ્રાય સમજાય વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. કોઈ પણ પરિણામના દોષને માપવું હોય તો કેવી રીતે તમે માપશો? બહુ સરસ ગુરુજી દ્રષ્ટાંત આપતા હતા કે કોઈ સામાન્ય માણસના ઘરમાં ચોરી કરે છે અને કોઈ રાજાના ઘરમાં ચોરી કરે છે, એમાં બહુ મોટો ફેર છે. સામાન્ય માણસના ઘરમાંથી શું મળવાનું? રાજાના ઘરમાં ચોરી કરે અને ઘણી દોલત મળે. ચોરી કરવાનો તો દોષ સરખો છે પણ અભિપ્રાયમાં મોટો ફરક છે અને હિંમતમાં પણ મોટો ફરક છે. એટલે હિંમત ક્યારે આવે? કે ઘણી દોલત મળવાની હોય ત્યારે આવે. એક માણસ બે ચોર પકડાણા ચોરી કરતા, પ્રજાના ઘરમાં ચોરી કરતો હતો, એક રાજાના મહેલમાં ચોરી કરતો હતો. કોને સજા વધારે પડશે? કયો રાજાના મહેલમાં ચોરી કરવા ગયો, એના એને સજા વધારે પડશે? બીજું એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે એક માણસ ચાલે છે, બધા બેઠા છે એમાં, ઉભા થઈને ચાલવા માંડ્યો. જેમ બધા બેઠા એમાં કોઈને કઈક બહાર બોલાવે છે, ખબર પડી તો ઉભા થઈને ચાલવા માંડ્યા. બરાબર ચાલતા વચમાં જે બેઠેલા છે એને પગ વાગી ગયો. પગ વાગી ગયો એટલે એને ક્ષમા માંગી. ધ્યાન રાખ્યું હોત તો પગ ન વાગ્યો હોત. તો એનો દોષ તો છે, દરકાર ન કરી ચાલવામાં, કાળજી ન લીધી માટે વાગી ગયું ને. સામાને વાગી ગયું, સામા માણસને વાગી ગયું, આપણે સમજી લઈએ. અને એ જ એને કોઈ વૈમનસ્ય બુદ્ધિથી ઠેબું ઠેબું માર્યું હોય તો, અને ભલે એથી ઓછું વાગ્યું હોય, હા બે વચ્ચે દ્વેષ થઈ ગયો હોય, દ્વેષ બુદ્ધિ વર્તતી હોય, અને હાલતો જાય ને મારતો જાય કે આડો વચ્ચે બેસ, આવો ને આવો, ઠેબું મારતો જાય. અભિપ્રાયમાં ઓલાને ઠેબું નથી મારવું, આને અભિપ્રાયમાં ઠેબું મારવું. દોષનું માપ કેવી રીતે કાઢવું? વાગી ગયા એના ઉપરથી કાઢવું, ઓછું વાગ્યું છે વધારે વાગ્યું છે એના ઉપરથી કાઢવું, કે અભિપ્રાય ઉપરથી કાઢવું? અભિપ્રાય ઉપરથી કાઢવું. બોલો, જો ખોટા અભિપ્રાયથી એને ભલે ને જરાક જ બગાડે છે, વધારે નથી બગાડતો, તો પણ ઓલાને કસાય આવશે. જુઓ અને કેટલી બધી મારા પ્રત્યે વેર બુદ્ધિ છે. હાલતો જાય છે ને મારતો જાય છે, માફી માગી લે છે, મારો ભૂલથી પગડી ગયો, માફ કરજો, ભૂલથી તમને વાગી ગયું મારાથી. બોલો, હું કહે કાંઈ નહીં કાંઈ નહીં, થઈ જાય ભૂલ, એનું કાંઈ નહીં, ભૂલથી થઈ ગયું છે ને, એમાં શું? તરત જ એને ક્ષમા આપી દઈશ. કેમ કે એનો દોષ એને મોટો નહીં લાગે, અભિપ્રાય ઉપર એનું માપ નીકળે છે. કોઈ પણ દોષનું માપ એની પાછળના અભિપ્રાય ઉપર જ બરાબર નીકળે. કોઈ પણ દોષનું માપ કે દોષ પાછળના અભિપ્રાય, હવે એમાં ગેરસમજણ પણ એમ થતી હોય છે કે એક માણસને નુકસાન કોઈનું નહોતું કરવું, ને અજાણતા થઈ ગયું, પણ જો એને એને મેળ ન હોય ને તો એ આરોપ કરે. શું કરે? જાણી બુજીને કર્યું છે, ભાઈ મને બધી ખબર હોય એની, એને મારા પ્રત્યે કેવા પરિણામ છે એની મને ખબર છે, એટલે જાણી બુજીને એવું જ કરે ને. ખરેખર એને એવું ન કર્યું હોય પણ એનો પહેલાથી અભિપ્રાય બરાબર ન હોય તો એના ઉપર આરોપ આવે છે. એમ અભિપ્રાયની ગણતરી બધે થાય છે. હા, એમાં એમાં તો લો છે, ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ. શું? જેમ કે એક માણસ ઉપર કોઈ હુમલો કરે છે, શું, અને એ પોતાનો બચાવ કરવા જતા સામો માણસ મરી જાય, તો હુમલો કરનાર પેલો માણસ હોય છે, અને આ જેનાથી મરી એ અસજ્જન હોય, દુર્જન હોય, અને જેનાથી મરી ગયો દુર્જન એ સજ્જન હોય, તો કોર્ટ એ તપાસે છે કે ભાઈ ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ, અથવા કોઈ પુરુષ સ્ત્રી ઉપર હુમલો કરે છે, પણ સ્ત્રી સામનો કરવા જતા પુરુષ મરી જાય છે. સ્ત્રીને ખૂની તરીકે સાબિત કરતા પહેલા એનો ઈરાદો જોવામાં આવે છે, તો તરત દેખાય છે કે નહીં આ સ્ત્રી છે, આ પુરુષ છે, આને હુમલો કરેલો છે, આ બચાવ કરવા જતા ઓલો મરી ગયો છે, એને ખૂની તરીકે સજા ન થાય. ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ, એ તો લૌકિક કાયદામાં પણ એ વાત છે, છે કે નહીં, હોવું જ જોઈએ, એ રીતે તપાસાય છે. અને જજ એના ઉપર જ જજમેન્ટ લેતા હોય છે, આ સમા માણસમાં અરસપરસમાં ઈરાદા શું છે, એટલે ઊંડે સુધી એને તપાસવાનું અને વિચારવાની શક્તિ હોવી જોઈએ, તો એ ન્યાયાધીશ ન્યાયાધીશના સ્થાનમાં બરાબર છે. એવી શક્તિ ન હોય તો એ ન્યાયાધીશના સ્થાન ઉપર એ યોગ્ય વ્યક્તિ નથી, એટલી શક્તિ એની હોવી જોઈએ. અને એટલે એવી શક્તિવાળાને જ ડિસ્ક્રિશનરી પાવર આપવામાં આવે છે. હા, એ જજમેન્ટ એટ યોર ડિસ્ક્રિશન, યુ કેન જજ એટ યોર ડિસ્ક્રિશન. તમે તમારે મુનસફી પ્રમાણે જજમેન્ટ લઈ શકો છો. એ શા માટે? કેટલી વિચાર શક્તિ હોય એટલા માટે એને પાવર્સ આપવામાં આવે છે. કોઈ પણ દોષનું માપ જૈન દર્શનમાં તો ગુણ દોષની છણાવટ બહુ બારીકાઈથી કરી છે. એની પાછળ સુપ્રીમ કોર્ટ કાંઈ નથી. સુપ્રીમ કોર્ટ એટલે ઊંચામાં ઊંચું ન્યાયાલય, એ કાંઈ ક્યાંય નથી. આ તો વિતરાગની સુપ્રીમ કોર્ટ છે, સર્વજ્ઞ પરમાત્માની, એટલે બહુ ઝીણું કાંતેલું છે. વિતરાગોએ તો આ વિષયને એટલો બધો ઝીણો કાંઈતો છે કે પોતાના નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષને મટાડીને પરિપૂર્ણ નિર્દોષ થઈને સર્વજ્ઞ થયા છે. એમને સર્વજ્ઞ થયા નથી. એટલે એ વિષયને, ન્યાયનો વિષય અને ગુણદોષનો વિષય જૈન દર્શનમાં જેવો છે એવો ક્યાંય છે નહીં. લૌકિકમાં તો હોય નહીં, પણ અન્ય દર્શનોમાં પણ નથી. અભિપ્રાય સમજ્યા વિના તે પરિણામો યથાર્થપણે મપાતા નથી. એટલે પોતાનો દોષ જેવો હોય અવલોકન કરતી વખતે પણ અભિપ્રાયનું અવલોકન કરવું, તો એ અવલોકનમાં યથાર્થતા આવશે. પરિણામમાં અભિપ્રાયનું મહત્વ ઘણું છે. આના ઉપર તો આપણે એક આખો આર્ટિકલ લખાઈ ગયો છે કે પરિણામમાં અભિપ્રાયની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિએ સત્સંગ આદિ ધર્મ સાધન કરવામાં આવે છે, તો બુદ્ધિનો વિપર્યાસ ચાલુ હોય અને સત્સંગ કે ગમે તે ધર્મ સાધન કરવામાં આવે, ત્યાં સુધી તે સાધન સફળ થતા નથી. હા, વિપરીત બુદ્ધિ કહો કે વિપરીત અભિપ્રાય કહો, એક જ વાત. હા, તો શરૂઆત જ થતી નથી ને, એ પેલા વાસ્તવિક શરૂઆત થતી જ નથી એમ છે. સિદ્ધાંતિક નિયમથી એ વાત છે. હા, એટલે સત્સંગ પણ ત્યાં સુધી સફળ ન થાય. સત્સંગ કરે, ભાવનાથી સત્સંગ કરે ત્યારે એને પૂર્ણતાના લક્ષમાં આવવું પડે. નહીંતર તો સ્વામિનારાયણ વાળા સત્સંગ કરે છે ને, આપણે ત્યાં સેકડો દસકાઓથી ઘણા સત્સંગ કરતા કરતા વૃદ્ધાવસ્થામાં આવી જાય છે, કેમ સફળ નથી થતા? અભિપ્રાયમાં તો કઈ ફેર પડે નહીં. શું કર્મ કર્મથી તો કોઈ વાતને શરૂ કરે નહીં, સફળ થવાની કઈ પરિસ્થિતિ ત્યાં હોતી નથી, એ ઊભી થતી નથી. રાખ્યા.